आचार्य कल पंडित प्रवर श्री टोडर मजी द्वारा रचयित मोक्ष मार्ग प्रकाशक नाम संसार ना दुखों की मुक्त थवानो ग्रंथ से एमा एक प्रथम अधिकार नियंत्र पंडित जी साहेब द्रव्य क्षेत्र काल ने भावना पूज्यपणानी पण वात करी है। अपने अत्यारों जो कार्ड चाले से आठ दिवस पर्व दिवस कार्ड कही दिवसे कार्ड आठ दिवस पर्व अष्टानिका महापर्व थोड़ी थोड़ी रोज चर्चा करी से पांच सात मिनिटे अपने विषय पर लीसू जो अपने बोली थे ने कार्तिक फाल्गुन साठ के अंत आठ दिन माई नंदीश्वर सुर जात हैं हम पूजे हटाई। गुरु जी के एक स्टेप आगे बढ़ीशू आप सौथी पहला आज व्याख्यान में पांच मिनिट ये समझिए कि जे अपने आ नंदीश्वर द्वीप से तो आठ दिवस पर्व से आ नंदीश्वर द्वीप नो नंबर पण कयो से आठमा नंबर नो से। हाँ तो जे अलोकाकाशनी मध्य में जो चौदह राज्यों लोकाकाश है जेमा ऊर्ध्वलोक अने अधोलोक ने छोड़ी ने वच्चे मध्यलोक है। मध्यलोक जे आपणे रहीए छीए अने मध्यलोक में सौथी सेंटर में खाड़ी जेवो गोळ जंबूद्वीप से जे आपणे जंबूद्वीप में रहीए छीए खाड़ी जेवो सौथी वच्चे एना फरते एक राउंड समुद्र आवी गयो लवण समुद्र एना फरते एक धाती खंड द्वीप आयु एना फरते समुद्र राउंड 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 जो वलय आकार एम आग जता जता आठमा नंबर नो द्वीप आवे से नंदीश्वर द्वीप आवे। आज सौथी वच्चे जे आपणे जंबू द्वीप में रहीए से एनु माप से एक लाख योजन एक लाख योजन आ योजन महायोजन में गणवाना के एक योजन एटले चार हजार माइल गणवा एक योजन एटले चार हजार माइल गणवाना बराबर छे के नहीं। एटले एक लाख योजन नो आपणो जंबू द्वीप एने चार हजार वडे मल्टीप्लाइड करके मारा खाली चालीस करोड़ थशे चालीस करोड़ थशे केम के बराबर एक पांच जीरो पेला थी गया हा ने चालीस करोड़ माइल थी गया ने बराबर छे ने। एवी रीते जे सुदर्शन मेरु जे छे आपणे एक लाख योजन चुलिका ने छोड़ीने ए पण चालीस करोड़ माइल नी ऊंचाई આ બધું ગૂગલ ભાઈમાં ના આવે અક્ષય ભાઈ ગૂગલ ભાઈમાં મેરું લખ્યો તો એનું ક્યાંક મેરું હોય બતાવે છે અસલી મેરું એટલે ક્યારેક આપણે કહીએ છીએ અત્યારે કયું જી ચાલે છે ટુ જી થ્રી જી ફોર જી કયું જી ચાલે છે ફોર જી ને હા ભગવાનના શાસનમાં ટુ જી થ્રી જી ફોર જી નથી ચાલતા ભગવાનના શાસનમાં તો કે જી ચાલે કે જી એટલે કેવલ જ્ઞાન કેવલનો કે અને જ્ઞાનનો જી આ શાસનમાં તો કેજી ચાલે ભગવાનના જ્ઞાનમાં દેખાયું છે કે આવો એક પ્રકારનું વચ્ચે સુદર્શન મેરું એક લાખ યોજનનો અને બીજા ચાર વિજય અચલ મંદર વિદ્યુન્માલી વગેરે આ પ્રમાણેની રચનાઓ છે બરાબર છે ને। તો એ એક લાખ યોજનનો અને આગળ જતા જતા જે આઠમા નંબરનો જે નંદીશ્વર દ્વીપ છે એનું માપ જે આપણે બોલીએ છીએ એક સો ત્રેસઠ કોડી જો જન મહા લાખ ચોરાસિયા એક દિશ મેં લહા આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ ભૌન બાવન પ્રતિમા નમો સુખકરમ। આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ ક્યાં લખ્યું એક સો ત્રેસઠ કોડી જો જન મહા લાખ ચોરાસિયા એક દિશ મેં લહા એટલે એકસો ત્રેસઠ કરોડ એટલે એકસો ત્રેસઠ એટલે પાછળ સાત જીરો આવી ગયા એકસો ત્રેસઠ કરોડ અને ચોરાસી લાખ માઇલ કરોડ યોજન એકસો ત્રેસઠ કરોડ ચોરાસી લાખ યોજન અને એને પછી માઇલમાં કન્વર્ટ કરો તો એનો જે આ વલય આકાર જે આ એનો વ્યાસ બને છે આ પ્રમાણે જે રાઉન્ડ આપો જે ભાગ તો એનું માપ છે એકસો ત્રેસઠ કરોડ ચોરાસી લાખ યોજન યોજન અને એક યોજનને પછી કહ્યું ચાર હજાર વડે મલ્ટીપ્લાય એક આપણા જ્ઞાનમાં તો એક પિક્ચર તો બને ને કે જે આપણે નંદીશ્વરની પૂજા ભક્તિ કરીએ છીએ તે આઠમા નંબરનો આ પ્રકારે નંદીશ્વર દ્વીપ છે અને ત્યાં વચ્ચે જે માનુષોત્તર પર્વત આવે અઢી દ્વીપ પછી ઢાઈ દ્વીપ જે કહીએ છીએ ત્યાંથી આગળ મનુષ્ય જઈ શકતા નથી એટલે દેવો જાય છે ત્યાં, બરાબર છે ને? એટલે જે બોલે ને આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ ભોન બાવન પ્રતિ, ભોન બાવન માને બાવન ભવન છે બાવનજીના, ને બોલે કાર્તિક ફાલ્ગુન સાઠ કે અંત આઠ દિન માય નંદીશ્વર સુર જાય, સુર માને દેવો જાય છે, હમ પૂજે ઇહ ઠાઈ, આપણે ત્યાં નથી જઈ શકતા એટલે આપણે અહીંયા ભાવના એવી ભાવીએ છીએ, બરાબર છે ને? પછી કાલે એક પછી એક સ્ટેપ લઈશું ત્યાં જે બાવન જી, આપણે આજે તો નંદીશ્વર સુધી પહોંચ્યા, આપણે યાત્રા અહીંયાથી નંદીશ્વર દ્વીપ સુધી પહોંચ્યા, પછી ચાર દિશામાં જે ચાર જે જિનાલય છે જિનાલયના માપ જોઈશું, બરાબર છે? પહેલાં પર્વતના માપ જોઈશું, પર્વત ઉપર જિનાલય છે, પર્વતનું માપ લઈશું, પછી જિનાલયનું માપ લઈશું, પછી જિનાલયની અંદર જે જિનેન્દ્ર ભગવાન છે એમના માપ જોઈશું, અને એ ચાર પ્રકારના જે દેવો છે ભવનવાસી વ્યંતર જ્યોતિષી વૈમાણી એ ભક્તિ પૂજાની વ્યવસ્થા કેવી રીતે હોય છે, તો રોજ એક એક દિવસ આપણે એની પાંચ પાંચ મિનિટે આપણે એની ચર્ચા કરીશું. આજે આપણે યાત્રા સંઘ અહીંયા આપણે જંબુદ્વીપમાંથી ભરત ક્ષેત્રમાંથી આપણે અત્યારે નંદીશ્વર દ્વીપ સુધી આપણે પહોંચ્યા છીએ, બરાબર છે કે નહીં? જુઓ હવે એટલે પંડિતજી સાહેબે આમાં પહેલા અધિકારમાં લખ્યું પણ છે દ્રવ્ય પૂજ્ય ક્ષેત્ર પૂજ્ય કાળ પૂજ્ય ને ભાવ. તો કાળની અંદર જે કલ્યાણક આદિ કાળ અષ્ટાનિકા પર્વ દશ લક્ષણનો જે પર્વના કાળ તે પણ પૂજ્ય છે, એટલો વ્યવહાર છે ને, ત્યાં જીવોના ભાવો એવા વિશુદ્ધ બને છે. બ્રહ્મચારી રાયમલજી જે ટોડરમલજીના મિત્ર બ્રહ્મચાર્ય જે દિવસે સમ્યક દર્શન થયું બ્રહ્મચારી રાયમલજીને સમ્યક દર્શન થયું એને લખ્યું કે જાણે રાત્રે સૂઈ ગયા હોય ને સવાર પડે ને તો સમ્યક તો થયું, એ દિવસે એમને ત્રણ પ્રતિજ્ઞા કરી સમ્યક તો થયું દિવસે, રાત્રિ ભોજનનો ત્યાગ, હરિનો ત્યાગ, જીવન પર્યંત લીલ હરિનો ત્યાગ અને બ્રહ્મચર્ય, ત્રણ પ્રતિજ્ઞા એમને સમ્યક દર્શન જે દિવસે થયું ને એ વખતે ત્રણ ભાવ ત્રણ પ્રતિજ્ઞા કરી. તો એ તો ત્રણ એ ટોડરમલજી ત્યાં એ બ્રહ્મચારી રાયમલજીને ચર્ચા શતક નામનું પુસ્તક છે એમાં એમને લખ્યું છે આ કાળની વાત થોડી ખ્યાલ આવી એટલે કે જેમ અત્યારે આ વરસાદની સિઝન છે ને તો ખેતરની અંદર જમીનમાં અત્યારે બીજ વાવ્યું હોય ને તેમાંથી ઉગે નિમિત્ત નૈમિત સંબંધ સમજવા, બરાબર છે કે નહીં? કરતા કર્મ નહીં. અને ગરમી ખૂબ હોય ને પથરાળી જમીન હોય એમાં બીજ નાખ્યું હોય તો બળી જાય, એમ આવા દસ લક્ષણના અષ્ટાનિકા પર્વના પંચકલ્યાણકનો કાળ હોય ને એ વખતે જીવને આ વાત અંદરમાં જલ્દીથી એક એવીને માનસિકતા લઈને આવે છે ને તો વાત અંદર જલ્દીથી જાય છે. અને એના ઘરે લગ્નનો પ્રસંગ હોય એ વખતે પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની વાત કરી દીધી કે આપણે કામ કરીશું ચાર દિવસ પછી હું ટોટલી ફ્રી છું, હમણાં જરાક તમે ને દસ દિવસ તમે હમણાં એના ભાવ નહીં બને ને જાય છે. એટલે આવી જાતિનો એક વ્યવહાર પણ છે. એટલે કહે ને ગુરુદેવ સાહેબ માને વ્યવહારથી વ્યવહાર સત્યાર્થ છે, નિશ્ચયથી અભૂતાર્થ છે. જો વ્યવહારથી પણ વ્યવહાર સાચો ના હોય તો જિનાગમમાં વ્યવહારને સ્થાન જ પ્રાપ્ત ના થાય, સમજાય છે કે નહીં? તો એમાં ટોડરમલજી સાહેબ એક એક પ્રકરણ બહુ સુંદર પ્રકરણ લખ્યા છે. આપણે રોજ અલગ અલગ કોઈ દિવસ બે દિવસ ચાલે, કોઈ એક દિવસ, કોઈ ત્રણ દિવસ એવી રીતે જોઈશું આપણે. એમાં 35 પેજ ઉપર એક સારું પ્રકરણ છે નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, નિત્ય નિગોદ અને ઇતર નિગોદ. સંભવ ત્યાં છે મેરા ચશ્મા બહાર રહ્યા ગયા લખીશ. સૌથી પહેલું જુઓ શરૂઆત ક્યાંથી ઉઠાવી છે, જોજો નિત્ય નિગોદ ને ઇતર નિગોદ. નથી કહેતા ભાઈ મારું પાસ્ટ, મારું ભૂતકાળ, અગર એ નથી હોતા પેલા કંઈક પ્રસંગ હોય, લગ્નનો પ્રસંગ હોય છોકરાનો કે કંઈક, હવે તો બધું નવું નવું નીકળ્યું છે ને કે 20 વર્ષ પછી લગ્નના 25 વર્ષ થાય પાછું એની પણ કંઈક ઉજવે ને એ બધું હોય છે ને, તો એના પછી ઘરની અંદર એ 2 વર્ષનો હતો ત્યારે એનો ફોટો, પછી 5 વર્ષનો હતો, પછી 15 વર્ષનો હતો, 25 વર્ષના ફોટા મૂકે ને આગળના ફોટા, તો હું તો કહું છું શરીરના ફોટા છે ને, આત્માના તો છે નહીં. તો એના આગળના ભવનોએ ફોટો મૂકો અને છ ડાળની પહેલી ઢાળમાં બધા ફોટા બતાવ્યા છે, જે ગમતા હોય કાલે કહેજો વિચારીને. પહેલી ઢાળમાં છેદન ભેદન ભૂખ પિયાસ ભાર વહેની માત ત્રાસ છે કે નહીં બધા ફોટા? આ તો જીવના છે. પાસ ભ્રમણ કી હે બહુ કતારા પરિભ્રમણની તો કથા છે. નારકીના પણ ફોટા છે, માતાના ઉદરમાં કેવા કષ્ટ સહન કરે તો તારા તો બધા ફોટા છે. અને સૌથી જૂનામાં જૂનો ફોટો જોવો હોય તો આ સૌથી જૂનામાં જૂનો ફોટો, દરેકનો કોઈનો પણ સૌથી જૂનામાં જૂનો ફોટો જોવો હોય તો દરેક જીવ નિત્ય નિગોદમાંથી નીકળે. દરેક જીવ નિત્ય નિગોદમાં, જે નથી નીકળ્યા એ તો હજુ ત્યાંના ત્યાં છે, નથી નીકળ્યા તેના, બાકી જે આવે છે જેટલા પણ જીવો સિદ્ધ થયા ને ભગવાન થઈ ગયા જેટલા, તીર્થંકરના જીવની પણ મુખ્યતાથી વાત કરીએ તો દરેક જીવ આવે છે તો નિત્ય નિગોદમાં. આપણે વાંચીશું 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે ત્યાં, ઠીક છે ને? એટલે આપણો ભૂતકાળનો સૌથી આમ પહેલો તો ના કે આમ તો અનાદિની વાત છે, પણ એક શરીરની અવસ્થાની અપેક્ષાએ જોવામાં આવે તો બીજી બધી ગતિઓની અપેક્ષાએ જૂનામાં જૂનો ફોટો તારો નિગોદ સમજાય છે કે નહીં? અને નિગોદના જીવોનું આયુષ્ય સૌથી ઘણું ઓછું છે ને, ઓછું આયુષ્ય છે. એમાં જે અપર્યાપ્ત નિગોદના છે એનું તો ઉચ્છવાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે, ઘણા ઓછા આયુષ્ય હોય છે. ઘણાને નાના દેખાવાનો બહુ શોખ હોય છે ને કે ઉંમર ઓછી દેખાય, આમ 60 વર્ષ અને કંઈ એવું પહેરે કે તમે તો આમાં બહુ નાના લાગો છો, આમાં તો તમે 10 વર્ષ નાના લાગો છો. તને ઓછી ઉંમર ગમે છે ને, 10 વર્ષ 20 વર્ષ નાના લાગો છો. તો નિગોદિયામાં ચાલી જઈશ ને એમાં અપર્યાપ્તમાં તો ઉચ્છવાસના 18મા ભાગ જેટલું આયુષ્ય. તને અમે અનાદિ અનંત કહીએ છે ને, તને રોમાંચ કેમ ઉલ્લસિત ન થતા? તું આયુની વાત કરે છે ને, હું અનાદિ અનંત છું કાયમ રહેવા વાળો, તો વાસ્તવમાં રોમાંચ તો ત્યાં ઉલ્લસિત થવા જોઈએ કે હું અનાદિ અનંત છું. અને દેહની અવસ્થાથી તું 5-10 વર્ષ નાના લાગે ને કોઈ કહે એવા પાગલોના સર્ટિફિકેટ તું ગળે લગાવીને ફરે છે ને, તો ગુરુદેવના શબ્દોમાં તો એક ગાડાએ બીજા ગાડાને સર્ટિફિકેટ આપ્યું. ગુરુદેવ કહે છે ને કે તમે બહુ નાના લાગો છો આમાં, પણ એ ગુરુદેવ કે સર્ટિફિકેટ કોને આપ્યું તો પહેલાં નક્કી કરો કે એક પાગલે, સમજાય છે ને, એક ગાડાએ બીજા પાગલને સર્ટિફિકેટ આપ્યું કે તમે આમાં બહુ સારા લાગો છો, હા, પણ એ સર્ટિફિકેટ તો આમને આપ્યું છે, સમજાય છે કે નહીં? અને ભગવાન તો કહે છે કે અંદરમાં રાગથી ભિન્ન અંદરમાં જે ભગવાન આત્મા જે છે ને, એનો તો એ પછી પર્યાયમાં ફોટો લો તો ખરા, જુઓ તો ખરા, એ કેવું સુંદર તત્વ અંદરમાં બિરાજમાન છે, એનો તો ફોટો લો, જુઓ શું કહે છે. હવે અનાદિ કાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે કે નહીં? અનાદિ કાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદ રૂપ શરીરનો સંબંધ હોય છે. જૈન શાસનની એક એક લાઈનો એવી હોય છે આપણું કોઈ વિઝન બદલી નાખે, દ્રષ્ટિકોણ બદલી કાઢે ભૂતકાળ ભવિષ્યકાળ સુધી. હા જુઓ, બાકી બહારમાં અહીંયા કોઈ જગ્યાએ જઈને વાત કરો કે પહેલા નિગોદ, ક્યાં શું બોલો છો નિગોદ ને પહેલા ને વળી આ બધું ક્યાં આવે? બધું તમારી પાસે રાખો એમ કે સમજાઈ જાય કે આ એ કહે છે. જુઓ, અને આ બધું સમજવાથી જે ટોડરમલજી સાહેબની આગળ લાઈન છે ને કે હું ભ્રમથી ભૂલીને પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયો, આ 5-50 વર્ષનું આયુષ્ય એમાં હું તન્મય થઈ ગયો, તે મારી ભ્રમણા છે? કેમ કે ભૂતકાળમાં તો હું આવી પર્યાયમાં હતો અને જો હવે સુધારો ના કરે તો પાછો ત્યાં ચાલ્યો જઈશું. ભાઈ હું પહેલાં એક પંક્તિ લખી હતી, બહુ સારી પંક્તિ છે. અજીબ દાસતા હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ. અજીબ દાસતા એટલે ખ્યાલ આવે છે, પોતે છે 3 લોકનો નાથ, 3 લોકનો નાથ, અને એને ઊંટ બનીને ઊંટ ગાડી ખેંચવી પડે, ઘોડો બનીને ઘોડા ગાડી ખેંચવી પડે, બળદ બનીને બળદ ગાડા ખેંચવા પડે. બહારની અંદર જે કહેવાય ને સ્લોટર હાઉસની અંદર તારી હિંસા થાય, એ અજીબ દાસતા છે, અજીબ દાસતા છે. જેમ રાજા હોય ને ઉકરડે જઈને ગંદકીમાં બેઠો હોય ને, તો અજીબ દાસતા કહેવાય ને કે રાજા અને તું ઉકરડે જઈને બેઠો છે, એમાં 3 લોકના નાથની સ્થિતિ આવી. અજીબ દાસતા હૈ યે, કહાં શુરૂ કહાં ખતમ. શરૂની વાત તો આપણી ચાલી રહી છે, ક્યાંથી આવે છે આ જીવ? નિગોદમાંથી, નિગોદમાંથી આવ્યો. હવે વાત એ છે કે જો ત્યાં ત્રસ પર્યાયની અંદર આત્માની આરાધના ના કરી, એમાં સંઘની પંચેન્દ્રિય પણ ઉમરીને આત્માની આરાધના ના કરીને સોયમાં દોરો ના કરો, તો ફરીથી જો પાછો તો નિગોદમાં ચાલ્યો જઈશ ને. કેમ કે આમાં તો પ્રકૃતિની વ્યવસ્થા તો સ્વયં સંચાલિત વ્યવસ્થા છે. કહાં શુરૂ કહાં ખતમ, નિગોદ સે હૈ શુરૂ, મોક્ષ મે હૈ ખતમ. આપણે તો મોક્ષમાં ખતમ બોલવાનું હા ભાઈ આપણે બધાએ, કેમ કે અમને ગુરુદેવ મળ્યા અને આ ભગવાન આત્મા બતાવ્યો છે તો અમે હવે જ્યાંથી આવ્યા છે ત્યાં નથી જવા વાળા. એમ એક પંક્તિ છેલ્લે લખી હતી, છે માસ સમય આઠ, 608 જાતે હૈ. છ મહિના ને આઠ સમયમાં મોક્ષમાં જતા, નિગોદમાંથી નીકળે છે અલગ, પણ છ મહિના ને આઠ સમયમાં 608 મોક્ષ પધારે છે ને. છે માસ સમય આઠ, 608 જાતે હૈ. કેવી રીતે? જો તું જાને જાનનહાર. એક જ વાત છે, શું? જો તું જાને જાનનહાર, બસ આટલું જ કરવાનું છે. જેણે આત્મા જાણ્યું એણે સર્વ જાણ્યું. બાકી અમે આટલી દયા પાડીને, પૂજા કરીને, ભક્તિ કરીને, દાન દીધું ને, વ્રત કર્યા ને, તપ કર્યા ને, વિધાન કર્યા, એ બધું લિસ્ટ બાજુમાં રાખો. શ્રીમદ જે કહ્યું ને, સામે બેઠા કે યમ નિયમ સંયમ આપ કિયો, પુણિ ત્યાગ વિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્માસન લગાઈ દિયો, સબ શાસ્ત્રન કે નય ધારીએ, મત મંડન ખંડન ભેદ કિયે, એ સાધન બાર અનંત કિયો કિયો ના, તદપી હાથ હજુ કછુ ના ધર્યો. અબ ક્યો ન વિચારત હૈ મન સે, કછુ ઓર રહા ઉન સાધન સે, કોઈ સાધન બાકી રહી ગયું? તો કે સાધન બાકી રહ્યું કે જાણનારને ના જાણે, જાણનારને ના જાણે. લખ્યું ને શ્રીમદજી, ઘટપટ યાદી જાણ તું, તીથી તેને માન, જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. ક્યાં સુન છે? કે ચશ્માનું બોક્સ છે, આ સુન છે કે ઘડિયાળ છે, આ ચશ્મા છે, આ સિમંદર ભગવાન છે, એ બધાને જાણે. પણ એ બધું જેની સત્તામાં જણાયું, જેની સત્તામાં એ જણાયું, તો એ સત્તાને તું નથી જાણતો ને. જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન કહેવાય છે, અને જાણનારને જાણે એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. એટલે કહ્યું ને, છે માસ સમય આઠ, 608 જાતે હૈં, જો તું જાને જાનનહાર, તેરા હોવે ઉસમેં નામ. સમજે ને, 608 ની ક્યુ છે ને લાઈન, એમાં તારો નંબર ક્યારે લાગે? કે તું શું કરે? જાણનાર ને જાણે કે હું જાણનાર, દેખનાર, ચેતન તત્વ છું. સમજદારમાં ગાથાઓ પણ આવી, જાણનારને જાણે, ચેતનારને ચેતે, દેખનારને દેખે, તો તું છ મહિના ને 608 સમયમાં વાળી લાઈનમાં તું ઉભો થઈ ગયો. બાકી તો ગુરુદેવના શબ્દમાં, આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો, એ કહે છે. અહીંયાથી ઉઠાવી વાત જુઓ. હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્ય નિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. એક એક લાઈનમાં આમ વાંચીએ ને, એના હિસાબે જોવામાં આવે તો વર્તમાનમાં આપણું પુણ્ય કેટલું છે અક્ષય ભાઈ. એક બાજુ ક્યાં નિત્ય નિગોદની દશામાં આપણે હતા, નિત્ય નિગોદની દશામાં, અને આજે એવા સ્થાન પર ઉભા છીએ ને, સંઘની પંચેન્દ્રિય મનુષ્ય પર્યાય એમાં જૈન કુલ આવી સર્વોત્કૃષ્ટ વાત સાંભળવાની મળવીને આપણે સૌથી અમીર છીએ. તત્વની વાત સાંભળવા મળે છે કે નહીં? સૌથી દરિદ્રી હતા ને નિગોદમાં હતા, એની જગ્યાએ સૌથી વધારે અમીર છીએ. માટે હવે આ અવસરને ગુમાવવો ના જોઈએ ભાઈ. એક એક લાઈનમાંથી આ વસ્તુ કાઢવાની છે આપણે, દરેકમાંથી આમાંથી વૈરાગ કાઢવાનો છે ને, અને ક્યાં જવું એ તો આપણી પાસે બતાવ્યું છે કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ત્યાં ચાલ્યા જાઓ. કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા તો કહે છે કે ભાઈ જો આ નિગોદની ને ત્રસ ને સ્થાવર મને પરિચય નથી, મહેરબાની કરીને મારી પાસે આવો ને, મને તે બધા ભવોનો પરિચય, મને પર્યાયનો જ પરિચય નથી. સમજાય છે કે નહીં? હવે એની પાસે જ્યાં પર્યાય પહોંચે છે ને તો પછી પર્યાયમાં પણ ભવ નથી રહેતા, ભવ નથી રહેતા, કેમ કે કારણ અનુવિધાયી કાર્યાણી, પર્યાયની અંદર પણ ભવથી રહિત દશા પ્રગટ થઈ જાય છે. જેવું ત્યાં સમજો, નિત્ય નિગોદ શરીરને ધરી આયુ પૂર્ણ થતા મરી, ફરી જો આયુ પૂર્ણ થતા મરી અને પાછો ફરી નિત્ય નિગોદ શરીરને ધારણ કરે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્ય નિગોદ શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ, એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. હિતેનભાઈ, અનંતાનંદ પ્રમાણ સહિત જીવ રાશિ છે. થોડું વધારે તમને સ્પષ્ટ કરીને સમજીએ ને ભાઈ, કે નિગોદના જીવોને બાજુમાં મૂકો ને, અને એ સિવાય આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એકેન્દ્રિય જીવો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બધાનું ટોટલ મારવામાં આવે, બધા જીવોનું ટોટલ મારવા, તો એ અનંત નથી થતું. અનંત નથી થતી, અસંખ્યાત થાય છે, અનંત ટોટલ નથી થતું. અને બટેટાની એક રાઈ જેટલી કટકી, નાની સોય જેટલી અણી, સોય જેટલી અણી, એમાં તો અસંખ્ય તો શરીર છે, અસંખ્ય શરીર, એમાંથી એક શરીર ઉઠાવો, ખાલી એક શરીર ઉઠાવો તો, અને એ બાજુ જીવ મૂકો તો અનંતાનંત જીવ છે. અનંતાનંદ, અનંત નહીં અનંતાનંદ. અને જે કહ્યું ને ત્રણ કાળમાં જેટલા સિદ્ધ થાય એના કરતા પણ વધારે, એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય શરીર, અને એક શરીરમાં એ લખીને પંક્તિ લખી ત્યાં આગળ, એક નિગોદ શરીર મેં એ તે જીવ બખાન, તીન કાલ કે સિદ્ધ સબ એક અંશ પરમા. ત્રણ કાળમાં જેટલા સિદ્ધ થશે, હવે એક એક વાતો તો જુઓ. અત્યારે આપણે બોલીએ તો એક સિદ્ધમાં અનંત સિદ્ધ કહીએ, એક સિદ્ધમાં અનંત સિદ્ધ, એક સિદ્ધ, અને 45 લાખ યોજનની સિદ્ધ શિલા, એમાં કેટલા સિદ્ધો, અને ત્રણ કાળના ભાઈ, ત્રણ કાળ. પણ એ કહે છે કે આ હવે ત્રણ કાળના બરાબર છે, પણ કે આ બાજુ જુઓ તો ખરા, જરા નજર આ બાજુ તો નાખો, જીવોની સંખ્યા નજર તો નાખો, એક રાઈ જેટલી કટકી એમાં અસંખ્ય શરીર, એમાંથી એક શરીરમાં નજર તો નાખો, તો કે એના કરતા આનંદ ઘણા જીવો અહીંયા પડેલા છે. અને અહીંયા લખે છે કે એવી એવી સંખ્યા જીવ રાશિ અનંત કેટલી લખી છે જુઓ, એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે. એ રીતે કહે ને, તો આપણો તો એક સમજો કે લોટરીમાં આપણો નંબર લાગી ગયો ભાઈ, લોટરીમાં ના લાગે કે ભાઈ આમ 1 રૂપિયાની ટિકિટ લીધી હોય અને એમાં 21 કરોડ પહેલો નંબર હોય, એક નંબર, તો એની અંદર નંબર લાગી જાય ને, એમ ખરેખર આપણો તો નંબર લાગી ગયો છે. એના જ માટે ટોડરમલજી સાહેબે આગળ જતા લખ્યું છે, જેમ ભાળ ભૂંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળીને બહાર આવે. હા, એને બીજી રીતે સમજીએ કે માતા બહેનો ને પેલી ધાણી ફોડવામાં આવે, ધાણી પોપકોર્ન, તો ઉપર શું રાખવામાં આવે, અક્ષય ભાઈ, પંકજભાઈ, શું રાખવામાં આવે ઉપર, ઢાંકણ રાખવામાં, ના રાખીએ તો શું થાય, ના રાખીએ શું થાય, બધા ઉછળીને તો ઉપર રાખવામાં આવે ને, રાખવામાં આવે, છતાં સેજ આમ ખોલ્યું ને એટલામાં આ સેજ જોવા માટે કોઈ, એટલામાં એક ઉછળીને બહાર આવી ગયો, એક બહાર આવી ગયો, સમજાય છે કે નહીં, એક બહાર આવી ગયો. એમ પંડિતજી સાહેબનું કહેવું છે કે આમ અચાનક કોઈ ચણો ઉછળીને બહાર આવી જાય, એવી રીતે આપણે બહાર આવી ગયા, એવી રીતે બહાર આવી ગયા છીએ. હા, એટલે મેં કાલે એક પણ કીધું ને, વર્તમાન આપણું જે પુણ્યનો ઉદય છે એને અંડર એસ્ટિમેટ ન કરવું જોઈએ. આ પુણ્યનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એને બરાબર સમજી લેવું જોઈએ, નહીં તો પુણ્યનો વપરાય તો જશે. સમજાય છે કે નહીં? પૈસા ઘણા હોય આપણી પાસે, સમજાય છે કે નહીં? એક વ્યસનનો પણ રસ્તો હોય છે, અને ધર્મના કાર્યોમાં પણ વાપરવાનો રસ્તો હોય છે. કઈ જગ્યાએ વાપરીએ છીએ વસ્તુ મહત્વની છે. એમ આપણી પાસે આ જ્ઞાનની પ્રોપર્ટી છે, વર્તમાન સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું છે, આવો યોગ છે આત્માની આરાધના કર, તો વર્તમાન આપણો આ જે સમય છે, જેમ પેલા પૈસા છે એવી રીતે સમય, સમયનો આપણે કેવી રીતે યુઝ કરીએ તે વસ્તુ વિચારવાની વાત છે. જુઓ, એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવ રાશિ છે, તે અનાદિકાળથી માંડી, એટલે તે અનાદિકાળથી ત્યાં જ જન્મ મરણ કર્યા કરે છે. લો ત્યાં જ જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કર્યા કરે છે. આવી તો અનંતાનંદ પ્રમાણ થઈ જીવરાશિ છે કે નીકળ્યા નથી ત્યાંથી, વિચાર તો કરો. જન્મ મરણ કર્યા કરે છે. વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. હવે આગળની સ્ટોરી ચાલુ થાય છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળ્યા ત્યાંથી, જે દોલતરામજી આ તો પદ્ધતિ અપનાવી 6 ડાળની પહેલી ઢાળની અંદર. કાલ અનંત નિગોદ મંજાર, એક શ્વાસ મેં 8-10 બાર જન્મ્યો મર્યો ભર્યો દુઃખ બાર, પછી લખ્યું કે ને ત્યાંથી નીકળ્યો એકેન્દ્રિય ભયો, એ હવે વાત કરે છે. જુઓ સાંભળજો, હવે વળી ત્યાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. અન્ય પર્યાયો, હવે અન્ય પર્યાયોની અંદર શું શું આવે, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય એ બધી પર્યાયો ધારણ કરે છે, એની વાત કરી રહ્યા છે. એ સિવાય એકેન્દ્રિયની કઈ પર્યાયો ધારણ કરે, નિગોદને છોડીને બાકી બીજી વાત સાંભળજો. વળી ત્યાં હા, તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં 1 નંબર આ પહેલો આટલો ફરી વાંચું છું. જો પૃથ્વી, જલ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ, પછી કયો શબ્દ લખ્યો છે, એકેન્દ્રિય. એટલે હવે આપણે ડિવિઝન, 4 ડિવિઝન જોવાના છે. આ એક આખો જે લોટ છે એ એકેન્દ્રિયનો લોટ, એની અંદર શું લખ્યું છે, પૃથ્વી, પછી શું લખ્યું છે, પૃથ્વી, પછી જલ, પછી અગ્નિ, પછી પવન, પછી પ્રત્યેક વનસ્પતિ લખ્યું છે. પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ નથી લખ્યું, સાધારણ વનસ્પતિ ઉપર નિગોદમાં આવી ગયું, એ સાધારણ વનસ્પતિ કહેવાય. સમજાય છે ને, સાધારણ વનસ્પતિમાં જે બોલ્યા ને કે આપણે એક રાઈ જેટલી એક શરીરમાં અનંતાનંદ, એ સાધારણ વનસ્પતિમાં છે. અને પ્રત્યેક વનસ્પતિમાં, પ્રત્યેક વનસ્પતિની અંદર એક જે પોઈન્ટ લીધો આપણે, એની અંદર ત્યાં જે કહ્યું ને આપણે અસંખ્ય શરીર અને એક શરીરમાં અનંતાનંદજી, જ્યારે અહીંયા એક શરીરની અંદર અનંતાનંદ જીવ નહીં, ત્યાં અસંખ્ય જીવ છે. અસંખ્ય જીવ, જેમ આપણે ટિંડોરા દૂધી વગેરે છે ને, ટિંડોરા દૂધી વગેરેની અંદર એનો એક પોઈન્ટ લેવામાં આવે તો એક પોઈન્ટ લીધો નાનો સોય જેટલી નોક, એમાં જે બધા શરીર છે એમાં એક શરીર જે છે તો ત્યાં આગળ અસંખ્ય જીવ છે. જ્યારે પેલામાં એક શરીરમાં કેટલા જીવ છે, અનંતાનંદ જીવ છે. એટલે એને બહુઘાતમાં મૂકે છે ત્યાં આગળ. ખ્યાલ આવે છે કે નહીં? જુઓ, એટલે પ્રત્યેક વનસ્પતિ લખ્યું છે. પ્રત્યેક વનસ્પતિ એટલે પેલું ઉપર થઈ ગયું સાધારણ વનસ્પતિ, અને આ એકેન્દ્રી ની અંદર સમજો પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. એમાં વનસ્પતિ કાયમાં જ પ્રત્યેક અને સાધારણ આવે. આ પૃથ્વી કાયમાં પ્રત્યેક ને સાધારણ, પછી જલ કાયમાં, વાયુ કાયમાં એ બધામાં નહીં આવે. એ બધાની અંદર, એ બધા તો પ્રત્યેકમાં જ હશે, એ સાધારણ માત્ર વનસ્પતિની અંદર આ નિગોદિયા જીવ વનસ્પતિ કાયની અંદર જશે. એટલે સમજો હવે એક એક વસ્તુ કે જે નિગોદ લીધું ને એ સાધારણ વનસ્પતિમાં, બરાબર. હવે ત્યાંથી નીકળ્યો ને તો પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય ને પ્રત્યેક વન, આ પણ એકેન્દ્રિય છે. સમજો હવે નિગોદના જીવને કેટલી ઇન્દ્રિય છે? નિગોદના જીવને 0 ઇન્દ્રિય. 0 ઇન્દ્રિય વાળું તો આવતું જ નથી કશું. એકેન્દ્રિય જ છે નિગોદના જીવને, અને આ બધાને પણ એકેન્દ્રિય છે. તો નિગોદના જીવને જુદા કેમ પાડ્યા પંકજભાઈ? નિગોદના જીવને જુદા પાડ્યા. હવે સમજો, એટલે નિગોદવાળા પણ એકેન્દ્રિય જીવ છે ને, આ પણ એકેન્દ્રિય જીવ છે, પણ આ બધાનું નામ આપ્યું છે સ્થાવર. અને પેલું નિગોદને જુદું પાડ્યું છે, નિગોદને જુદું પાડ્યું ને આનું નામ સ્થાવર આપ્યું. અને એટલે મંગતરાયજીની 12 ભાવનામાં એક પંક્તિ લખી છે. હવે આના પરથી સમજે ને, જો નિગોદમાંથી નીકળીને પૃથ્વી કાય થવું પણ ટિપિકલ છે. તો બંને કઈ એકેન્દ્રિય છે, તો બંને એકેન્દ્રિય, પણ નિગોદની અંદર જે સંખ્યા જો અનંતાનંદ પ્રમાણ સહિત જીવરાશિ છે, અનંત પ્રમાણ, જ્યારે આમાં અનંત નથી, આમાં અસંખ્ય આવી ગયું. છે તો એક ઇન્દ્રિય. એટલે ત્યાં એક પંક્તિ લખી છે, બહુ સરસ લખી છે, બુદ્ધિ દુર્લભમાં જ છે મોટે ભાગે. દુર્લભ હે નિગોદ સે થાવર અરુ ત્રસ ગતિ પાના. કેટલી સરસ વાત કરી બોધિ દુર્લભમાં. ક્યાંથી વાત ઉઠાવી જોઉં? દુર્લભ હે નિગોદ સે થાવર. સમજે, નિગોદ સે થાવર. નિગોદ પણ એક કેન્દ્રીય, સ્થાવર પણ એક કેન્દ્રીય, પણ બેને જુદા પાડ્યા, બેને જુદા પાડ્યા. જે વાત અહીંયાથી જવાબ મળે છે આપણને, દુર્લભ હે નિગોદ સે થાવર અરુ ત્રસ ગતિ પાના. ત્રસમાં આવ્યા એટલે પછી બે ઇન્દ્રિયથી શરૂ થઈ, ત્રસમાં આવ્યા એટલે એટલે નિગોદ, સ્થાવર અને પછી ત્રસ. એપ ખ્યાલ આવી ગયો ને, નિગોદ, સ્થાવર અને ત્રસ. એટલે આપણે અત્યારે આટલું સુધી થયું, નિગોદમાંથી નીકળ્યો, છ મહિનાની આઠ સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી નીકળે અને આવ્યા તો સમજો કે આ એકેન્દ્રિયમાં આવ્યા તો કાં તો પૃથ્વીકાયમાં, કાં તો જલકાયમાં, કાં તો અગ્નિકાયમાં, કાં તો વાયુકાયમાં, કાં તો પ્રત્યેક વનસ્પતિમાં આવ્યા. બરાબર છે ને? હવે આપણે સાથે આપણને મુક્તા પણ જવાનું દરેક જગ્યાએ. આપણે આ બધી વસ્તુઓને ક્રોસ કરીને આગળ આવતા ગયા, એક એક વસ્તુને એમને સાથે આપણું પુણ્ય પણ જોતા જવું, એને ક્રોસ કરીને આપણે અહીંયા આવી ગયા. એ ગુરુદેવસિંહનો બોલ આવે છે કે ભાઈ એમને એમ તું ચાલ્યો જઈશ અહીંયાથી ધર્મની કમાણી કર્યા વગર. તો ગુરુદેવ એમ કહે છે, અનંત કાળે તું ઈયળ પણ નહીં બને ભાઈ. શું કહ્યું? અનંત કાળે ઈયળ પણ નહીં બને. એમ કહીને ગુરુદેવશ્રીને એ બતાવવાનું છે, ઈયળ જે છે ને, ઈયળ એ બે ઇન્દ્રિય જીવ છે. ઈયળ શું છે? બે ઇન્દ્રિય એટલે ત્રસ પર્યાય, બે ઇન્દ્રિય ત્રસ પર્યાય. એટલે એમ કેવું છે કે એક ઇન્દ્રિયમાંથી નીકળી, સ્થાવરમાંથી નીકળીને ત્રસ પર્યાય પામવી બહુ દુર્લભ છે. કેમ કે એકેન્દ્રિયની સીટો બહુ છે, ઘણી સીટો છે એકેન્દ્રિયની, ત્રસની સીટો લિમિટેડ છે. જેમ મેડિકલની 10 સીટો હોય અને આર્ટ્સ કોલેજની 100,000 સીટો હોય ને, તો ત્યાં તો એમને બી એડમિશન મળી જશે. એમ ત્રસ પર્યાયની સીટો બહુ ઓછી છે. એટલે ગુરુદેવ કહ્યું કે અનંત કાળ ઈયળ પણ નહીં બને. ચાતો કરો, ઈયળ બનવું પણ દુર્લભ કહ્યું. જે દોલતરામજી છડાળામાં કહ્યું, શું લખ્યું છે પંક્તિ છે ને, હા, દુર્લભ લહી જો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસતણી. દુર્લભ લહી જો ચિંતામણી ત્યો પર્યાય લહી ત્રસતણી. ત્રસ પર્યાય મળવી દુર્લભ સાહેબ ભાઈ. જેમ ઈ ગાડી આપણે 4 રસ્તા હોય, 4 રસ્તા, અને ત્યાં ગાડી સમજો કોઈની 2000 નોટનું બંડલ રોડ ઉપર ભૂલમાં પડી ગયું, ખુલ્લું જ પડી ગયું, અને 10 મિનિટ પછી જાય જોવા માટે તો મળે કે ના મળે? આપણે કેટલી વાર રાત્રે રડ્યા હોઈશું ને, દીકરાનો વિયોગ, દીકરીનો, પત્નીનું એવા કોઈ કારણ હોય, રડ્યા હોઈએ. એક વખતે મને મારા આત્માનો અનુભવ નથી થતો, એના માટે થયો નથી, એમને જીવન જઈ રહ્યું છે. ક્યારે આપણી આંખમાં આંસુ આવ્યા છે? રડ્યા છીએ આપણે? ભગવાન આત્માના વિરહમાં સમ્યક દર્શન વગર રડવું આવે છે આપણને? એવા દરિદ્ર પરિણામ હોય ને આત્માનો અનુભવ થઈ જાય એમ ના બને ભાઈ. એમ 3 લોકના નાથને વિધિ પર બિરાજમાન કરવાનો હોય તો વિધિની શુદ્ધિ હોય છે. એમ તારી પર્યાયની અંદર એ વિશુદ્ધિ તો હોવી જોઈએ ને. સમ્યક તો પહેલાં 5 લબ્ધિ કહી છે, ક્ષયોપશમ વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય કરણ લબ્ધિ પછી થાય છે. એમને એમ સમ્યક દર્શન આવશે તો રહેશે ક્યાં? ક્યાં રહેશે? બહારમાં એ ગમે ને અંદરમાં એ ગમે એવો રસ્તો નથી ભાઈ. જેને અંદરમાં ગમે છે ને શહેરમાં બહારમાં ગમતું બંધ થઈ જાય છે. ખેંચા તાણીથી બંધ કરવું પડે છે એવું હોતું એ નથી. જુઓ, બે થયા ને, નિગોદમાંથી નીકળીને સ્થાવરની વાત કરી, હવે ત્રસની વાત કરે છે. જુઓ, તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જલ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિ રૂપ એકેન્દ્રિય પર્યાયોમાં, પછી આગળ વા, પછી લખી સાંભળજો, બે ઇન્દ્રિય. એટલે નવો ટોપિક શરૂ થયો, બરાબર. બીજી પર્યાય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચ ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા, હજુ કન્ટિન્યુ છે, બે ઇન્દ્રિય તૈન્દ્રિય ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક ત્રિયંચ, નરક આવી ગયું, ત્રિયંચ મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે આ જે બધાનું એક નામ આપવું હોય તો ત્રસ પર્યાય, બધાનું નામ શું આપ્યું? ત્રસ પર્યાય. હવે આપણે જરા સમજીએ, જોજો, બે ઇન્દ્રિય, પછી ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એમ લખ્યું ને, જરા બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પછી પંચેન્દ્રિયની વાત કરીને એમને, તો ખાલી નરક લખ્યું ત્યાં આગાડી. જો નરક, તો નરકમાં બધા પંચેન્દ્રિય જ હોય, બરાબર, નરકમાં તો ખાલી નરક જ લખ્યું, પંચેન્દ્રિય. મનુષ્યમાં બધા પંચેન્દ્રિય જ હોય, દેવ બધા પંચેન્દ્રિય જ હોય. આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયનું જે ચક્કર છે એ બધું માત્ર કઈ પર્યાયમાં છે? ત્રિયંચ પર્યાયની. ત્રિયંચ પર્યાયની અંદર એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની, પંચેન્દ્રિય, એવા બધા જે ભેદ જોવામાં આવે છે ત્રિયંચમાં. બરાબર છે કે નહીં? નરકમાં તો પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, મનુષ્યમાં પણ સંઘની પંચેન્દ્રિય હોય છે, ભલે લબ્ધ પર્યાપ્ત હોય તો એ સંઘની પંચેન્દ્રિય છે, દેહ પણ સંઘની પંચેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય પણ ત્રિયંચમાં ભેદ છે. બરાબર છે આટલે સુધી? એટલે હવે સમજો, આપણી પાસે આ ત્રીજો વિભાગ થયો ને, એ ત્રસ પર્યાયનો થઈ ગયો, ત્રણ થઈ ગયા આપણી પાસે. એક જે પહેલું જોઈએ તો નિગોદ વાળો ગ્રુપ એ, ગ્રુપ એ નિગોદ, ગ્રુપ બી જે જોયું એ સ્થાવર પર્યાય, બરાબર છે, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, ગ્રુપ બી થઈ ગયું. હવે ગ્રુપ સી ની અંદર આપણે મૂકી દઈએ છીએ આ ત્રસ પર્યાય, બે ઇન્દ્રિયથી શરૂ કરીને પંચેન્દ્રિય સુધી બધા જીવો આવી ગયા ને, હવે બધા જીવો આવી ગયા ત્યાં આગળ, કોઈ બાકી નહીં રહ્યા, હવે રહ્યા કોઈ હવે નહીં. હવે જોઈએ આગળ, આ થઈ ગયા ત્રસ પર્યાય, ઠીક છે ને, પેલી નિગોદની, આ થઈ ગઈ સ્થાવર, અને આ શું થઈ ગઈ આપણી? ત્રસ પર્યાય. હવે આપણે થોડું જે જોવું છે કે દરેકમાં રહેવાનો કાળ, દરેકમાં અહીંયા રહેવાનો કાળ, અહીંયા રહેવાનો કાળ, અહીંયા રહેવાનો કાળ, બરાબર, એક એક વસ્તુ જોઈએ આપણે. જુઓ શાંતિથી સમજીએ શું કહે છે, જુઓ આટલે સુધી આપણે જુઓ, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય રૂપ પર્યાયોમાં વા નરક, ત્રિયંચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે, ત્યાં સાંભળજો, હવે કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઇતર નિગોદ કહે છે. શું કહે છે? ફરી પાછા ક્યાં ચાલ્યા જાય? ફરી પાછા નિગોદની અંદર ચાલ્યા જાય તો એને શું કહેવામાં આવે છે? ઇતર નિગોદ કહેવામાં આવે. અને આનો એવો કોઈ વ્યવસ્થિત ક્રમ નથી. આજે આપણે ભણ્યા ને કે નિગોદમાંથી નીકળે તો પછી પૃથ્વીમાં જ આવે, પછી જલમાં આવે ને પછી બે ઇન્દ્રિયમાં આવે, એવો ક્રમ નથી. નિગોદમાંથી નીકળીને, આપણે જો નિગોદમાંથી નીકળીને સીધા મનુષ્ય પણ થઈ શકે, પણ અહીંયા શું બતાવવું છે? એક પછી એક પર્યાયની દુર્લભતા બતાવી છે, દુર્લભતા બતાવી છે. હવે એ કહેવું છે કે અહીંયા પંચેન્દ્રિય સુધીમાં આવ્યો અને પછી એવા પરિણામ કરે અને પાછો મરીને ક્યાં ચાલ્યો જાય? નિગોદમાં ચાલ્યો જાય, તો એ નિગોદને ઇતર નિગોદ કહેવાય. શું કહેવાય છે? ઇતર નિગોદ. નિત્ય નિગોદ અને ઇતર નિગોદના જીવોના દુઃખમાં ફરક છે એવું નથી, દુઃખ તો સરખા છે, પણ ઇતર નિગોદ એને કહેવામાં આવે કે જે એક વખતે બહાર આવ્યો અને પાછો ત્યાં ચાલ્યો જાય તો એને ઇતર નિગોદ કહેવામાં આવે છે. બરાબર છે ને? એટલે આપણે એક દરેકના હવે કાળ જોઈશું ને, એટલે ખ્યાલ આવશે ઇતર નિગોદમાં રહેવાનો મેક્સિમમ કાળ કેટલો. હવે આપણે જે જોવું છે, એક આપણે જોઈશું કે પહેલા નંબરમાં એક ત્રસ પર્યાયમાં રહેવાનો કાળ કેટલો, સ્થાવર પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો, એકેન્દ્રિયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો અને ઇતર નિગોદમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કેટલો, જીવ મરીને જાય તો વધારેમાં વધારે કેટલો ટાઈમ ત્યાં રહે, અને આ વસ્તુ આપણને ખ્યાલ આવે તો આપણને અંદરમાં ડર લાગે કે ભૂલમાં જો ત્યાં ગયા તો. જેમ સમજો કે અહીંયા મને ખબર છે કે આવતા મંગળવારે અહીંયાથી શિબિર આપણો પ્રોગ્રામ પૂરો થશે, પછી મારે ક્યાં જવાનું મને ખબર છે ને, મને ખબર છે કે મારે અહીંયાથી ગુજરાત મેલમાં બેસવાનું છે ને ત્યાં મારું ઘર છે, પહોંચી જવાનું છે, એટલે હું નિશ્ચિંત છું. બરાબર છે? હવે અહીંયાથી દેહ છૂટી ગયો અને ક્યાંક એવી જગ્યાએ અવતાર થઈ જાય જીવના, કોઈ એવી જગ્યાએ ચાલ્યો જાય તો પછી કે ત્યાંથી અમે પાછા આવી જઈશું, તો કે એ વ્યવસ્થા નથી ભાઈ. કાગડાનો ભાવ મળી જાય, કીડીનો, કબૂતરનો, વંદાનો, ગરોળીનો ભાવ મળી જાય, પછી કે અમે પાછા આવી જઈશું, તે વ્યવસ્થા નથી ને, વ્યવસ્થા નથી. અંતર અંદરમાં તું ચાલ્યો જા ને, અને અંદરમાં ચાલ્યો જઈશ તો ઉપર એવી જગ્યાએ પહોંચી જઈશ કે પાછું આવવાનો પ્રશ્ન જ નહીં રહે તને. પાછું ઓડે સમજી ગયા ને, હા, ત્યાંથી ગયા પછી ભવત ધારણ નહીં કરવા પડે. અહીંયાથી તો પછી એવી કોઈ હલકી પર્યામાં ગયા તો પાછું અવાજ થાય કે નહીં એ ટેન્શન છોડ, અમે જ્યાં જવાનું કે ત્યાં તું જા. જુઓ, સાંભળજો, હવે ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદ પર્યાયને પ્રાપ્ત થાય છે તેને ઇતર નિગોદ કહે છે. ત્યાં કેટલો કાળ રહી, પાછો એ ઇતર નિગોદમાં ગયો, કેટલો કાળ રહી, ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. અન્ય પર્યાય એટલે આપણે જે જોઈએ એ પ્રમાણે, કાં તો સ્થાવરમાં પણ આવે, કાં તો ત્રસમાં આવે, કાં તો નરકમાં જાય, કાં તો દેવમાં પણ જાય, કાં તો બે ઇન્દ્રિયમાં પણ જાય. સમજાય છે કે નહીં? ક્યાંય ને ક્યાંય ભ્રમણ કરે, જલકાયમાં, પૃથ્વીકાયમાં, વનસ્પતિકાયની અંદર ક્યાંય ને ક્યાંય જન્મ થઈ જાય. જો કરે છે. હવે સાંભળજો, એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર છે. હવે એ વાંચતા આપણે વાંચીએ છીએ પછી પણ આપણે ચાર્ટ હમણાં બનાવ્યો છે થોડી પ્રવચન પહેલા, જે થોડું ઇઝી થઈ જાય એટલા માટે. ભાઈ શુભમજી, હવે ચાર્ટ નીકાળના આવી ગયો ચાર્ટ. હવે આપણે આને ચાર્ટથી થોડું સમજી પછી વાંચીએ છીએ એટલે આપણે એકદમ ઇઝી પણ થઈ જશે. જો આપણે જે ભણ્યા ને એને જોઈ લઈએ છીએ, જરાક જો પાંચ મિનિટમાં શું કહે છે. કે પેલું લખ્યું છે, આ બાજુ લખ્યું છે પર્યાય, અને સામે લખ્યું છે ઉત્કૃષ્ટ કાળ. પર્યાયની સામે ઉત્કૃષ્ટ કાળ લખ્યું છે. તો જુઓ, નંબર એક લખ્યું છે સ્થાવર, બરાબર છે ને? સ્થાવર પર્યાય લખ્યું છે. તો સ્થાવરમાં શું લીધું આપણે? જુઓ, પૃથ્વીકાય, પછી જલકાય, પછી અગ્નિકાય, વાયુકાય, ને પ્રત્યેક વનસ્પતિ સ્થાવરમાં આવી ગયું. હવે સામે લખે છે ઉત્કૃષ્ટ કાળ, તો લખે છે અસંખ્યાત કલ્પ માત્ર. અસંખ્યાત કલ્પ માત્ર એટલે શું? પેલા અસંખ્યાત ને હમણાં બાજુમાં આમ કીધો, કલ્પ માત્ર ને સમજી લે, એક કલ્પકાળ. એક કલ્પકાળ, તો એક કલ્પકાળ કોને કહેવાય? જે આપણા ઉત્સર્પિણી અને અવસર્પિણી જે રોટેટ થાય છે ને, ઉત્સર્પિણી અવસર્પિણી, તો દસ કોડા કોડી સાગરનો અત્યારે અવસર્પિણી છે અને દસ કોડા કોડી સાગરનો ઉત્સર્પિણી આવે છે. તો સ્ટાર્ટિંગ એકચ્યુઅલી ઉત્સર્પિણીથી ગણવું પડે આપણે હંમેશા, ઉત્સર્પિણીથી. તો દસ કોડા કોડી સાગરનો ઉત્સર્પિણી અને દસ કોડા કોડી સાગરનો અવસર્પિણી, એ મળીને કુલ વીસ કોડા કોડી સાગર. કરોડમાં સાત જીરો અને બીજા સાત લગાવવાના, તો વીસ કોડા કોડી સાગરનો એક કલ્પકાળ. વીસ કોડા કોડી સાગરનો એક કલ્પકાળ, અને એવા કેટલા લખ્યા છે? અસંખ્યાત કલ્પકાળ. વીસ કોડા કોડી સાગર એવા સંખ્યાત કલ્પકાળ. એટલે આપણે એમ કહ્યું ને કે અહીંયાથી એમને એમ ચાલ્યા ગયા. સમજાય છે કે નહીં? અમે તો બહારમાં ગાર્ડનમાં, અમને તો લોન ઉપર બેસવાનું બહુ ગમે. આમ પેલું બાકડા કરતા લોન ઉપર બેસવાનું વધારે અમને આમ જરા થોડું સારું લાગે આમ તેમ. અને તું લોનમાં જન્મ થઈ જશે તો શું કરીશ તું? પછી બોલ, શું કરીશ તું? આ એ કહે છે, લખ્યું છે ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, અને ત્યાં ચાલ્યો ગયો. તો અહીંયા બતાવે છે કે અસંખ્યાત કલ્પકાળ ઉત્કૃષ્ટ કાળ છે. હા, આવી જાય તો આવી પણ જાય, ના નથી, પણ આપણે તો અંદરમાં વિશેષ આત્માની આરાધના કરવા માટે એવી રીતે ઉપાડ હોવો જોઈએ. જેવી રીતે વાદિરાજ મુનિરાજે કહ્યું ને કે અમે નરકના દુઃખોને યાદ કરીએ છીએ તો અમારી છાતીમાં આયુધ વાગે છે, શસ્ત્ર વાગે છે નરકના દુઃખોને. જે વાદિરાજ મુનિરાજને નરકમાં જવાનો પ્રસંગ જ નથી, છતાં પણ નરકના દુઃખોને યાદ કરીને નરકમાં જવા માટે નહીં પણ અંદરમાં વૈરાગને પોષે છે, પોતે પુષ્ટ કરે છે આત્માર્થને. એમ આવી બધી જગ્યાએ આપણે જવું નથી, પણ આવું વર્ણન વાંચીને આપણે આપણા આત્માર્થને પુષ્ટ કરવાનું, આત્માર્થને પુષ્ટ કરવાનું છે. એ કહે છે, જો અસંખ્યાત કલ્પકાળ છે, અને આમાં રંચ માત્ર ક્યાંય શંકા નહીં કરવી. મેં કહ્યું ને, આમાં કેજી ચાલે છે, ટુજી, થ્રીજી, ફોરજી નથી ચાલતા. ભગવાનના એક સમયની જ્ઞાનની પર્યાયમાં બધું દેખાયેલું છે અને ભગવાનની વાણીમાં આવેલી વાતો છે ભાઈ, પરમ સત્ય વાત છે. જુઓ, બે નંબર. હવે જો પેલો નિગોદમાં રહેવાનો, નિત્ય નિગોદમાં રહેવાનો કાળ તો અસંખ્ય કહી દીધું ને, અનંતાનંદ પ્રમાણ થઈ જ્યાં અનંત કાળ, જે હજુ નીકળ્યા નથી એમના માટે તો અનંત કાળ થઈ ગયો ઓલરેડી ત્યાં ગાડી.
અને આ જીવે અનંત કાળ ત્યાં કાઢી નાખ્યો એટલે આપણે એ તો આપણે અહીં ટોપિક લીધો નથી, પણ નિત્ય નિગોધનો કાળ તો અનંત કાળ આવી ગયો. અનંત કાળ ત્યાંથી નીકળ્યા પછીની આ વાત ચાલી રહી છે. નીકળ્યા પછીની એની અંદર સ્થાવરમાં આવ્યો, એકેન્દ્રિય એકેન્દ્રિય પણ સ્થાવરમાં આવ્યો ને તો એ કહે છે કે અસંખ્યાત કલ્પકાળ. પછી એ સ્થાવરમાંથી એકેન્દ્રિય નીકળીમાંથી ત્રસમાં આવ્યો. ત્રસમાં લખ્યું કે બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય, એટલે ઈયળ વાળી વાત આવી ગઈ. અડસિયું થાય, ઈયળ થાય, શંખ થાય, બે ઇન્દ્રિય, પછી ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, નરકમાં જાય. હા, એ કહે છે બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય, તો શું લખ્યું છે, કંઈક અધિક 2000 સાગર, 2000 સાગર થી કંઈક અધિક, એટલો કાળ ત્રસ પર્યાયમાં રહેવાનો. તો ઉપરના હિસાબે જોઈએ તો નીચેનો કાળ તો બહુ ઓછો થયો ને, 2000 સાગર એટલે તો કશું ના કહેવાય. કેમ કે પેલો તો એક કલ્પ કાળ ની અંદર 20 કોડાકોડી સાગર, એક કલ્પકાળમાં 20 કોડાકોડી સાગર, તો 2000 સાગર તો એમાં કશું જ નથી. અને પાછી વાત એ છે 2000 સાગરમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયના બધા ભાવો પણ ગણવાના, નરકના એ ભાવો ગણવાના, તેની પછી મનુષ્યના ભાવ, સંઘની પંચેન્દ્રિય તો બહુ એકદમ કેટલી ઘણી ઓછી થઈ ને માત્ર, ત્યાં આગાડી ઘણો ઓછો ભાગ રહ્યો, કામનો ભાગ તો ઘણો ઓછો રહ્યો, ત્રસમાં પણ કંઈક અધિક 2000 સાગર એટલો કાળ છે, વધારે નથી ત્યાં. જો કંઈક અધિક 2000. પછી સમજો ઇતર નિગોધ, હવે આ બાજુ પૂરું થઈ ગયું નિગોધ, નિત્ય નિગોધમાંથી નીકળ્યો, પછી સ્થાવરમાં આવ્યો, સ્થાવરની વાત પૂરી થઈ ગઈ, અસંખ્યાત કલ્પકાળ, પછી ત્રસમાં આવ્યો તો કંઈક અધિક 2000 સાગર. હવે એને પોતાનું કામ કર્યું નહીં, સમય દર્શનની પ્રાપ્તિ ના કરી, તો સમજો કે પાછો બેક ટુ પેવેલિયન ચાલ્યો ગયો, નિગોધમાં ચાલ્યો ગયો, નિગોધમાં ચાલ્યો ગયો. તો નિગોધમાં ચાલ્યો ગયો તો એનું નામ છે ઇતર નિગોધ. હવે ઇતર નિગોધનો કાળ કેટલો લખ્યો છે, 2.5 પુદ્ગલ પરાવર્તન, 2.5 પુદ્ગલ પરાવર્તન. હવે જો પહેલા નંબર વાળાનો કાળ વધારે કે બીજા નંબર વાળા, ત્રીજા નંબર વાળાનો કાળ વધારે, પહેલું ને ત્રીજામાં કોનો કાળ વધારે છે, તો પેલું લખ્યું છે અસંખ્યાત અને અહીંયા લખ્યું છે 2.5, પણ અસંખ્યાત ને 2.5 નથી જોવાનું, 2.5 ને પાછળ યુનિટ પણ તમે જુઓ, પાછળ પેલામાં અસંખ્યાત કલ્પકાળ લખ્યો છે, જ્યારે અહીંયા ગાડી 2.5 પુદ્ગલ પરાવર્તન લખ્યું છે. પુદ્ગલ પરાવર્તન, પુદ્ગલ પરાવર્તનનું માપ જરા ભૂલી જઈએ આપણે, પુદ્ગલ પરાવર્તનનું માપ, નીચેથી જમીન ખસવા લાગશે. ક્યારેક આપણે પંચ પરાવર્તન કોઈ વખતે યોગ હશે ને તો ભણીશું, ત્યારે ખ્યાલ આવશે નીચેથી જમીન ખસવા લાગશે, સમજાય છે, રાત્રે ઊંઘ નહીં આવે પંચ પરાવર્તન ભણીશું. એ કહે છે અહીંયા કે એક પુદ્ગલ પરાવર્તનનો કાળ, એક પુદ્ગલ પરાવર્તનનો કાળ એટલો લાંબો છે કે એના અનંતમાં ભાગમાં અનંત સાગર આવી જાય છે. અનંત સાગર, બીજી રીતે એને મેથેમેટિક્સ કહીએ તો એક પુદ્ગલ પરાવર્તન ઇઝ ઇક્વલ ટુ અનંતાનંત સાગર, અનંતાનંત સાગર. આ તો અહીં ગાડી અસંખ્યાત કલ્પકાળ મૂક્યા, જ્યારે એક પુદ્ગલ પરાવર્તનનો કાળ અનંતાનંત સાગર છે એક પુદ્ગલ પરાવર્તન. અને અહીં ગાડી કેટલા લખ્યા છે, એવા 2.5 પુદ્ગલ પરાવર્તન, એક પુદ્ગલ પરાવર્તનમાં અનંતાનંદ સાગર નીકળી જાય છે. અનંત, એનો મતલબ કહેવાનો આ છે કે નિગોધમાંથી નીકળ્યો તો ખરો, તને ચાન્સ તો મળી ગયો, ચાન્સ મળી ગયો, અને ત્યાં તો પ્રાર્થના પણ કરી હતી કે મને એક વખતે જો નિગોધમાંથી નીકળીને મનુષ્ય ભાવ મળે ને તો હું મોક્ષમાં ચાલ્યો ગઈ, પણ બધું કમિટમેન્ટ કોલ કરાર કર્યા હતા બધું ભૂલી ગયો, ભૂલી ગયો બધી કન્ડિશનો, અને પાછો વિષય ભોગની અંદર પાંચ ઇન્દ્રિયને આ ને આ રોકાઈ ગયો. જબ જગ વિષયો મેં રચ પચ કર, ગાફિલ નિંદ્રા એવું જીવન થઈ ગયું તારું, અને પાછો જો નિગોધમાં ચાલી ગયો તો ઉત્કૃષ્ટ કાળ આટલો છે. એક પુદ્ગલ પરાવર્તન અનંતાનંદ સાગર કોને કહેવાય, અનંતાનંદ સાગર. અને ત્યાં સાતાના ઉદયનો પ્રશ્ન જ નથી, આ સાતાના ઉદય, અતિન્દ્રિય સુખ તો ભૂલી જા, ઇન્દ્રિય સુખનો ત્યાં છાંટો નથી ત્યાં. અને તે અત્યારે તને બધું ખ્યાલ નથી આવતો, ગુરુદેવ કહે છે તે નથી ભોગવે એવું નથી ભાઈ, બધું ભોગવ્યું છે, તારા પરિભ્રમણની કથા છે. એટલે કાલે જ કહ્યું ને, ગેમ આપણા હાથમાં છે, આપણા આત્માને આપણે ક્યાં લઈ જવું, અત્યારે આપણા હાથમાં ગેમ છે, બાકી તો બ્રેક વગરની ગાડી તો ગમે ત્યાં કોને જોયું સ્વર્ગને, આ બધું તો ભલે હોય પછી આપણે જે છે બધું બરાબર છે, એમ નથી હોતું બરાબર. જો બહારમાં બીજે બધે પણ લૌકિકમાં પણ જોબ પણ કરતા હતા, બીજે ત્રીજે બધે જવાનું ને, કોઈને બીજા પણ બહારમાં પણ બધા એમ પણ કે જો અમે ચાર કામ ખોટા કરીએ છીએ તો બીજા ચાર કામ થોડા સારા એ કરીએ છીએ અને બધું શું કરી દઈએ છીએ, બધું બેલેન્સ કરી દઈએ છીએ. અરે અને તને ખોટું કામ ને ખરું કામ શું તને ખબર જ નથી. જાતેને જાતે નથી, મનમાં પરણ્યો ને મનમાં રાડ્યો, જાતેને જાતે બે ચાર ચીબડા લો કે લઈને દસ બાર એમ જાતે નક્કી કર્યું કે અમે થોડું ખરું કરીએ છીએ ને થોડું ખોટું કરે છે, અમે તમને થોડું સારું કરે છે, થોડું બેલેન્સ કરી દઈએ છીએ. એવું નથી ભાઈ, આ શાસન અલગ છે, અહીંના મેથેમેટિક્સ બધા અલગ છે. જુઓ આગળ કહે છે, ઇતરની ગોદની અંદર અઢી પુદગલ પરાવર્તન, એક પુદગલ પરાવર્તનનો કાળ અસંખ્ય, એક પુદગલ પરાવર્તન અનંતાનંત સાગર નીકળી જાય છે. હવે જે છેલ્લે લખ્યું છે ને એકેન્દ્રિય પર્યાય, એકેન્દ્રિય પર્યાય એટલે આપણે નીચે લખ્યું એક વત્તા ત્રણ, નંબર એક વત્તા નંબર ત્રણ, એટલે એની સામે ઉપર તો અઢી પુદગલ પરાવર્તન તો 2.5, નીચે શું લખી દીધું છે, અઢીની જગ્યાએ કેટલા લખી દીધા છે, અસંખ્યાત પુદગલ પરાવર્તન, અસંખ્યાત પુદગલ પરાવર્તન. અને એ લખ્યું છે એકેન્દ્રિય પર્યાય, એટલે શું થયું સમજો ભાઈ, એનો મિનિંગ શું થયું સમજો, કે આ ત્રસમાંથી ગયો ને, ત્રસમાંથી બે અને નિગોદમાં ગયો, નિગોદ તો એને અઢી પુદગલ પરાવર્તન પૂરા કર્યા, અને કર્યા ખરા નાએ કર્યા સમજો, અને પાછો ત્યાંથી મરીને સ્થાવરમાં ચાલ્યો ગયો, એકવાળા નંબરમાં સ્થાવરમાં એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો. કેમ કે ત્રણ નંબર વાળો પણ એકેન્દ્રિય છે ઇતર નિગોદ, અને એક નંબર વાળો પણ છે તો એકેન્દ્રિય જ છે, બે એકેન્દ્રિય. એટલે કહે છે ઇતર નિગોદમાંથી પાછો પૃથ્વીકાયમાં ગયો, પૃથ્વીકાયમાંથી જલકાય, એમાંથી અગ્નિકાય, પાછો પૃથ્વીકાય, પાછો ઇતર નિગોદમાં આવી ગયો, પાછો ઇતર નિગોદમાંથી ત્યાં ગયો, પાછો આમાં આવ્યો, પાછો આમાં આવ્યો, પાછો આમાં આવ્યો. એક નંબર ને ત્રણ નંબર જે કાંઈ એમાં ને એમાં ને એમાં ને એમાં કરતા કરતા અસંખ્યાત પુદગલ પરાવર્તન જીવના નીકળી જાય છે, નીકળી જાય છે. આવું છે ભાઈ, હા, તારા પરિભ્રમણની કથા એક બાજુ, તારા ભગવાન આત્માની શુદ્ધાત્માની કથા. દીપચંદજી સાહેબે લખ્યું તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. આ બાજુ શુદ્ધતાની વાત કરીએ ને તો પણ કહે છે કે ગુરુદેવના શબ્દમાં કરોડ મોઢા કરવામાં આવે, એક મોઢામાં કરોડ જીભ મૂકવામાં આવે તો પણ ભગવાન આત્માનો વૈભવ ના કહી શકાય, અને એક બાજુ વિરાધના મહાજીવ એવા દુઃખ સહન કર્યા એનું પણ વર્ણન ના થઈ શકે એવી વાત છે ભાઈ. હા, એ કહે છે જુઓ, આ થઈ ગયું ને ચારે, હવે વાંચીએ છીએ આપણે થોડુંક ખ્યાલ આવી જશે. જો પંડિતજી લખી દે આપણે, હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર, નંબર એક થઈ ગયો આપણું, આવી ગયો ને, મળી ગયો ને, આવી ગયો. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પ માત્ર. પછી નંબર બે, ત્રસ પર્યાય વાળું, બે ઇન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં કંઈક અધિક 2000 સાગર, નંબર બે થઈ ગયો. અને ઇતર નિગોદમાં અઢી પુદગલ પરાવર્તન માત્ર છે, અઢી પુદગલ પરાવર્તન. પછી શું લખ્યું છે, એ પણ કેટલો કાળ છે પાછો, અનંત કાળ. અઢી જોઈને કંઈક અઢી જ છે ને, અઢી જ છે ને, અરે અઢી પણ અઢી રૂપિયા ને 2,50,000 રૂપિયામાં ફરક નહીં, એ પણ અનંત કાળ છે. હવે આગળ, વળી ઇતર નિગોદ થી નીકળી કોઈ જીવ, સમજે, ઇતર નિગોદ થી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી, એટલે એક નંબર આવી ગયું પાછું આપણું, સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય, ત્રણ નંબર આવી ગયું, બરાબર છે ને, એક નંબર ને ત્રણ નંબર, એક નંબર ત્રણ નંબર, ફરી પાછો નિગોદમાં જાય, એમ એકેન્દ્રિય પર્યાયોમાં, કેમ કે બે નંબરમાં ત્રસ પર્યાય બાજુમાં મૂકી દો, એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણ કાળ અસંખ્યાત પુદગલ પરાવર્તન માત્ર છે, અને જગન્ય કાળ સર્વનો એક અંતર્મૂળ છે, એ પ્રમાણે જીવને, અરે અમારે જીવને ઘણું તો થોડું નહીં, ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે, ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો, એટલે ત્રસ પર્યાય પામવો, એ કાકતાલીય ન્યાયવત છે, કાકતાલીય ન્યાયવત. નથી કહેતા પેલું કાગડાનું બેસવું ને ડાળનું પડવું, અથવા તો જે કાગડો આમ નીકળ્યો અને એ જ વખતે ઉપર એક તાળનું ફળ પડતું તો એના મોઢામાં એ જ વખતે આવવું, જે દુર્લભ છે. કહેવાનો ભાવ એ છે કે બીજી પર્યાય પામવી ઘણી દુર્લભ છે, એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મ બંધન રૂપી રોગ થયેલો છે, અનાદિથી છે. અને એક તમને બતાવી દઉં, પેજ નંબર એ જ ખુલી ગયું, લો 64 પેજ નિકાલના ભૈયા, 64 તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કે જેમ ભાડ ગુંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઉછળીને બહાર પડે, તેમ ત્યાંથી નીકળીને જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો પછી શું લખ્યું છે, ઘણો જ થોડો કાળ રહે, ઘણો નહીં ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત કરે છે. ત્યાં ઇતર નિગોદમાં તો ઘણો કાળ રહે છે, તથા કેટલો કાળ, જો પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને પછી શું લખ્યું છે, પાછું પ્રત્યેક વનસ્પતિ લખ્યું ને, એટલે નિગોદ અલગ થઈ ગયું, સાધારણ વનસ્પતિ મળે છે. નિત્ય નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક 2000 સાગર જ છે. આવ્યા એ કેન્દ્રીય પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાત પુદગલ પરાવર્તન માત્ર છે. એ પુદગલ પરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે જેના અનંતમાં ભાગમાં પણ અનંત સાગર હોય છે. અનંત સાગર સમજાય છે કે નહીં? 10 કોડા કોડી પલ્યનો એક સાગર હોય અને 70,56,000 કરોડ વર્ષનું એક પૂર્વ થાય, અને એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ થઈ જાય, અને એવા 10 કોડા કોડી પલ્યાનો એક સાગર એવા અનંત સાગર કહ્યા છે. અહીંયા માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રીય પર્યાયમાં જ વ્યતીત થાય છે. ભગવાનના જ્ઞાનમાં દેખાતું હશે આપણો હિસાબ કિતાબ, અત્યાર સુધીની જે ટોટલ જે એનું શું કે એનાલિસિસ કરવામાં આવે ને, તો આવી જાતિનો ત્રસ પર્યાયમાં તો ક્યાંક આટલો જ ભાગ હશે, બાકી તો આવો બધો મોટો ભાગ તો એનો પડ્યો છે. હવે કહેશે, એક મિનિટમાં પૂરું કરી દેશે, હવે સમજો, ભૂતકાળ કરતા ભવિષ્યકાળ હંમેશા અનંત ગણો વધારે હોય છે, હંમેશા અનંત. આજથી સમજો કે અનંતકાળ પછી પણ પેલો અનંતકાળ ભૂતકાળમાં ગયો ને, પછીનો ભવિષ્યકાળ અનંત ગણો મોટો હોય. એટલે દોલતરામજી છડાળાની અંદર જે પંક્તિ લખી છે ને, એમાં નિગોદના દુઃખમાં એમ લખ્યું કે કાલ અનંત નિગોદ મજા, નિગોદ મજા. અને મોક્ષમાં ગયા પછીની વાત લખી છે, ત્યાં રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય, ત્યાં અનંતાનંત કાલ લખ્યો. અને પેલો કયો કાળ લખ્યો, અનંત કાળ, માને સમજી ગયા કે નહીં, દુઃખમાં રહેવાનો કાળ અનંત, અને પછી આત્માની આરાધના કરે છે તો રહી હે અનંતાનંત કાલ યથા તથા શિવ પરિણય, દોલતરામજી લખ્યો અનંતાનંત. જે ભૂતકાળ ગયો એ ગયો, સમજો હવે, હવે વર્તમાન આપણી પાસે છે ને, તો અહીંયા જીવ સોયમાં દોરો પરોવે આરાધના કરી લે ને, તો કહે છે કે આત્મા દ્રવ્યથી તો શુદ્ધ છે, પણ ભવિષ્યની બધી પર્યાયો પણ આજથી મારી શુદ્ધ જ જન્મ લેવા વાળી છે, એ બધું પોતાને સ્વયં પુરુષાર્થ કરવાનો છે. બાકી આ માર્ગમાં કોઈના આશીર્વાદથી આપણું કામ થઈ જાય કે કોઈ શ્રાપ આપે માટું કામ બગડી જાય, અહીંયા કે જગતમાં ક્યાંય આશીર્વાદ કે શ્રાપની એવી કોઈ વ્યવસ્થા છે નહીં. સ્વયં કીએ જો કર્મ શુભાશુભ ફલ નિશ્ચય હી વેદેતે, એવી પ્રકૃતિની ઓટોમેટિક વ્યવસ્થિત વ્યવસ્થા છે. સર્વે જીવો આવા બધા આગમનો ગહન સ્વાધ્યાય કરી આત્માનુભૂતિ કરી કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થાય એવી મંગલ.
સ્વરૂપ